હોય વાસના મૂળ વિનાશ અગમ પ્રકાશે રે. ગઈકાલનો જે આપણો અધૂરો સત્સંગ ગુરુ સંત રામ કૃપા થકી સુખ પાયો. દ્રઢ વિશ્વાસ હોય જીવનમાં જે કઈ સુખ મળી રહ્યું છે એ ગુરુ મહારાજની કૃપાથી જ મળી રહ્યું. ગુરુ મહારાજની કૃપા વગર આ કશું જ શક્ય નથી. અને જ્યારે પણ દુઃખની કોઈક પરિસ્થિતિ આવે ત્યારે એમ જ માનવાનું કે આ મારા કર્મનું ફળ ભોગવું છે. ગુરુ મહારાજની કૃપા થશે એટલે તરત જ ફરી હું સુખની પ્રાપ્તિ, મને સુખ પ્રાપ્ત થશે ગુરુ મહારાજના આશીર્વાદ. આમ જે કઈ આનંદ સ્વરૂપ પરમાત્મા છે, જે આનંદ સ્વરૂપ આત્મા છે, એ આત્માને ઓળખવા માટે ગુરુ મહારાજનું શરણ અને ગુરુ મહારાજની કૃપા અત્યંત આવશ્યક છે. લક્ષ્મણદાસજી મહારાજ કહે છે, મારા ઈષ્ટદેવ, મારા પરમ આરાધ્ય, મારા પૂજ્ય એવા ગુરુ ભગવાન સંતરામ મહારાજની શરણે ગયો ત્યારે હું સુખી થયો. બાકી તો દુનિયા નહીં, આ જગતમાં ખૂબ રખડ્યો, ખૂબ ઠોકરો ખાધી, ક્યાંય કે ત્યાં ક્યાંય સાચું સુખ આત્મસુખ મેં જોયું ભાળ્યું નહીં. પણ ભમતા ભમતા જગતની અંદરથી જ્યારે ગુરુ મહારાજના ચરણનું શરણ લીધું ત્યારે મારા જીવનમાં દુઃખ ક્લેશ સહેજ પણ લેશ માત્ર પણ રહ્યો નહીં, બસ હું પરમ સુખી થઈ, પરમ સુખનો હું માલિક થઈ, અને એ ગુરુ મહારાજે મને બનાવ્યો. એને નિજ આનંદ બ્રહ્મ દદા, મારા આત્માના આનંદનો મારું જે સ્વરૂપ, જે બ્રહ્મનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એ ગુરુ મહારાજે ઓળખાવ્યું. અને એના માટે કહ્યું કે એ સ્વયં ગુરુ મહારાજ સ્વયં મારા તો હરિ છે, શ્રી હરિ છે, હરિ ઓળખાયો. ગુરુ મહારાજ હરિ સ્વરૂપ, એમણે જ મને આ બધું ઓળખાવ્યું, જગતને ઓળખાવ્યું. જગત શું છે, જગતના સંબંધો શું છે, આ જન્મ શું છે, મરણ શું છે, એ બધું જ ગુરુ મહારાજે મને સરસ રીતે શાંતિથી બોધ આપ્યો, જે ગળે ઉતરી જાય. અને એમાં આનંદ સ્વરૂપ બ્રહ્મ, આનંદ સ્વરૂપ પરમાત્મા અને આનંદ સ્વરૂપ આત્માની જે મંગલ સ્વરૂપ, આત્માનો જે આનંદ છે, નિજ આનંદ કહેવાય, નિજ આનંદ બ્રહ્મ દદા હરિ ઓળખાય, એ ગુરુ મહારાજે મને ઓળખાવ્યું. તે પહેલા મને કશી જ ગમ નહોતી. ગુરુ મહારાજ પાસે આવ્યો હોઈશ, અનેક જન્મોના ફેરા ફર્યો હોઈશ, પણ આવું ક્યારેય મળ્યું નથી. આગે હમ દાસા હુએ પણ આત્મ ચિન્હ, આત્માને પણ ઓળખ્યો નહોતો, સ્વસ્વરૂપ કે પરબ્રહ્મ કે શ્રીહરિની ભક્તિ કે એ પણ મને આવડતું નહોતું. પણ જ્યારે સદગુરુ મોએ આન મિલે, પણ જ્યારે ગુરુ મહારાજ મને આવીને મળ્યા ને, ત્યારે અમારા જીવનનું ઠેકાણું પડ્યું, હું સાથ. આમ લક્ષ્મણદાસજી મહારાજે ગુરુ મહારાજ પાસેથી જે કંઈ મેળવ્યું જ્ઞાન, કે આ શરીર શું છે, શરીર શાનું બનેલું છે, પંચમહાભૂતનું બનેલું, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એમ ગુરુ મહારાજે પહેલા શરીરનો પરિચય આપ્યો, પછીથી અંતઃકરણ ચતુષ્ટયનો પરિચય આપ્યો. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચાર મળીને અહંકાર ચતુષ્ટય બને છે, અને એની સાથે શરીર અને અહંકાર ચતુષ્ટયની સાથે ત્રણ ગુણોની સાથે આ જીવન મળેલું છે. જીવનમાં ક્યાં તો સાત્વિક ગુણ હોય, ક્યાં તો રજોગુણ હોય, ક્યાં તો તમોગુણ. રજોગુણ હોય તો પ્રવૃત્તિ કરવાનું મન થાય, સત્વગુણ હોય તો શાંતિથી ભગવદ્ ભજન, કોઈ પણ ઉશ્કેરાટ નહીં, કોઈ પણ આક્રોશ નહીં, કોઈ પણ આવેશ, કોઈ દુઃખ કે ક્લેશ નહીં, એ સત્વગુણ. અને તમોગુણ છે ઊંઘ, ક્રોધ, વિકૃતિઓ, માણસના જીવનની અંદર અનેક પ્રકારના વિકારો બધું જ્યારે એ આવે અને વ્યસની થાય વાસના યુક્ત, ત્યારે સમજવાનું કે તામસ ગુણની પ્રસન્નતા શરીરની અંદર જીવનમાં ચાલી રહી છે. જ્યારે પ્રવૃત્તિઓ કરવાનું મન થાય ત્યારે રજોગુણ પ્રાધાન્ય, અને જ્યારે પ્રવૃત્તિ છોડીને શાંતિથી આત્મચિંતન થાય, સ્વસ્વરૂપની સ્થિતિ આવે ત્યારે એ રજોગુણ, રજોગુણમાં શાંતિ સાત્વિકતા અને સ્વસ્વરૂપની સ્થિતિ બની રહે, ત્યારે કોઈની સાથે ઉગ્ર ન થવાય. થઈ શકે જ નહીં ને, કારણ કે સાત્વિક ભાવ અંદર રમી રહ્યો આખા શરીરમાં. કોઈ સામે ઉગ્ર થયેલો હોય તો પણ એની સાથે ઉગ્ર થવાની ઈચ્છા જ ન થાય. એમ થાય કે આ માણસ કેટલો દુઃખી થાય. પોતાની જાતને સંયમમાં નિયંત્રણમાં રાખીને શાંત રાખે, સહેજ પણ આવેશ ન આવવા દે, સહેજ પણ આવેગ ન આવવા દે, સહેજે ઉદ્વિગ્ન ન થાય, આક્રોશ પણ થાય, ક્લેશ પણ થાય. એવી જ્યારે સ્થિતિ આવે ત્યારે એ સત્વગુણ, સત્વગુણની અંદર હંમેશા શાંતિ હોય, સારું કામ કરવાની, સારી પ્રવૃત્તિ કરવાની, કંઈક સારું, કંઈક શાંત, આત્મચિંતન. તો આ પ્રમાણે સાત્વિક, રાજસ અને તમસ ત્રણ ગુણ, આત્મા, આત્મા પછી શરીર અને શરીર પછીથી આજે અહંકાર ચતુષ્ઠય, એનું જ આધિપત્ય શરીર પર હોય છે. મન, બુદ્ધિ અને ચિત્ત અથવા અહંકાર, આપણી ઉપર પ્રાધાન્ય કોનું હોય છે? મન ભમ્યા જ કરે, પછી અક્કલ, બુદ્ધિ, હું બુદ્ધિશાળી છું, પછી ચિત્તે હરખું ના ચોટે, ને એમાં પાછો અહંકાર ભળે. આ ત્રણ તો વાંદરા ખરા, મન, બુદ્ધિ ને ચિત્ત અહંકારનો દારૂ પીવડાવે. શું થાય? એ હાથમાં ઝાલ્યા રે. તો એ શરીરની આખી જે એની પ્રકૃતિ છે એ મહારાજે આપણને સમજાવી છે. પાંચ ભૌતિકતા પછી એટલે શરીર, અંતઃકરણ, પછી આપણું આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને ત્રીજું સાત્વિક, રજસ, તામસ, ત્રણ ગુણોની સાથે એ રમ્યા કરતું, ત્રણ ગુણોનું સંમિશ્રણ, લોટ, ઘી ને ખાંડ, લાડુ બનાવો, શીરો બનાવો, આ ત્રણ ભળે એટલે સ્વાદ ઉભો થાય. એમ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણ ભેગા થાય એટલે આ શરીર બને, શરીરને જીવન આગળ ચાલે, એમ જ પ્રવૃત્તિ કર્યા કરતું હોય. અને એથી આગળ પછીથી એ ત્રણ ગુણ ક્યાં આગળ જાય? ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોના દસે દ્વારમાં. આ દસે ઇન્દ્રિય, દસ દેહ, દેવ દ્વાર સહાય, દસે જે દ્વાર છે તાળવાથી માંડીને એ દસે દ્વાર ઉપર એ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અધિષ્ઠાતાઓ ત્યાં આગળ બેસી ગયા છે. દ્વાર સહાય, એની ઉપર પોતપોતાની પોતપોતાનું જ કાઉન્ટર લઈને બેસી ગયા હોય, એટલે આંખથી જ અંદર અંદર પ્રવેશે તે બધું ચેક કરતા જાય, નોંધ થતી જાય. મોઢાથી અંદર પ્રવેશતું હોય તો ત્યાં આગળ એનું કાઉન્ટર ખોલ્યું હોય, ચેક કરે, નોંધે. કાનથી જ અંદર જતું હોય તો ત્યાં એક ત્યાં ઓફિસ ખોલીને બેઠા હોય, ઉભાર ભાઈ આવા દો, શું શું અંદર આવે છે, રેકોર્ડ કરો. એમ દસ ઇન્દ્રિય, દસ દેવ દ્વાર સહાયો, દરેક ઇન્દ્રિયોના દ્વાર ઉપર દરેક એનો અધિષ્ઠાતા બેઠેલો છે, અને જે કંઈ આવે છે બધું નંધાતું અંદર જાય છે. એટલે એ પણ આખા શરીરની અંદર જીવનની પ્રક્રિયાઓ બતાવી દીધી, અને એ બધું થાય એની સાથે ચૈતન્ય આત્મા મળ્યો, મળી ચૈતન્ય બ્રહ્મ, હે રંકા પ્રણવ નામ ધૂન લાજ. અને એમાં કહ્યું કે શ્વાસોશ્વાસ, ઓમકાર અને ઓહમ સોહમ, આત્મારામ કહ્યું. શ્વાસ લેતી વખત ઓહમ અને શ્વાસ બહાર નીકળી વખતે સોહમ. તો એને કહ્યું કે ચૈતન્ય આત્માની સાથે મળી બ્રહ્મ રે રંકાર આત્મારામ, પ્રણવ નામ ધૂન ઓમકાર, કે તે એ હું છું, એ હું છું. કોણ? ચૈતન્ય બ્રહ્મ પ્રેરંકા, અને એની પ્રણવ એટલે ઓહમ હું, એની સતત ધૂન લાગ્યા કરી. મારું સ્વરૂપ આત્માનું છે, બ્રહ્મ એ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ એ આ ઉપર કહ્યું કે બતાવ્યું એ શરીર નહીં, એ શરીરથી પર છું, પણ આ શરીરની અંદર બેઠેલો છું. મળી ચૈતન્ય, આ બધાની અંદર ચૈતન્ય મળ્યું અને એને જ સોહમનાથથી, પ્રણવનાથથી, ઓહમ સોહમ જે શ્વાસોશ્વાસ છે એ જ પ્રણવનાથ છે. ઓહ, હૃદયના ધબકારની અંદર પણ જે થાય છે એ એક નાદ બ્રહ્મ છે જે હૃદયમાંથી, અને આખા શરીરમાં નાદ બ્રહ્મ સંભળાય. કોઈ પણ છેડીથી તમે એનું અનુસંધાન કરજો. સ્થિર થઈને સાંભળો રે, શબ્દ વિનાનો શબ્દ જ્યાં થા, બોલાય નહીં અંદર, ક્યાંય બોલાય નહીં જીભથી કે કશે, છતાંય એ શબ્દ થયા કરતો. સ્થિર થઈને સાંભળો, શબ્દ વિનાનો શબ્દ જ્યાં થાય, તે શબ્દ આ ચૈતન્ય બ્રહ્મરે રંકાર પ્રણવ નામ ધૂન લાય. બસ એનું અનુસંધાન કરવાનું કહ્યું મહારાજ. જે ધબકારો જ્યાંથી પણ હાથમાં આવી જાય કોઈ પણ જગ્યાએથી, તો એ ધબકાર, નાડીના ધબકારને એ નાદ બ્રહ્મનું અનુસંધાન કરી અને એની અંદર પોતાને મળી જવાનું. એમાં મળી બ્રહ્મ ચૈતન્ય રે રંકાર, અને એનાથી નામધૂન લાગી. સતત હું છું, ઓમ છું, ઓમ ઓમ, તેજ હું, તેજ હું, ઓહમ તે હું. બસ ઓમનો અર્થ આ છે, માત્ર ઓમ નહીં પણ એ સ્વરૂપ ચેતના તે હું છું, એની સતત એક ધારા પ્રવાહ, એની પંક્તિ લાગી રહી, સાતત્ય થઈ જવું જોઈએ. નામધૂનનું, ઓમકારનું એવું સાતત્ય લાગે, એવું સાતત્ય લાગે કે એના વડે આત્માનુભૂતિ થઈ જાય, કે શરીરમાં જે ચેતના છે દેખાવાની નથી, માત્ર એનો અનુભવ કરવાનો. હૃદયમાંથી એ નાદ બ્રહ્મ ઉત્પન્ન થાય છે ધબકારાથી, અને આખા શરીરમાં જ્યાં હૃદયની અંદર નાદ બ્રહ્મ ઉત્પન્ન થયો ધબકારો, તે ગમે ત્યાં પકડશો, કોઈ પણ જગ્યાએ પકડશો, તો ત્યાં આગળ એક સરખો જ એ નાદ બ્રહ્મ થશે. એટલે એની પાછળ શું કે આત્મા કોઈ આંખ કે આંગળી કે મોઢું કે જીભ એ એક જગ્યાએ નથી, પણ એ આત્મચેતના આખા શરીરમાં માથાથી પગના અંગૂઠા સુધી વ્યાપ્ત છે. એ કોઈ મૂર્ત સ્વરૂપ નથી. સ્થિર થઈને સાંભળો, એને કોઈ આકાર નથી, એને નામ રૂપ આકાર નથી, પણ શું છે? સ્થિર થઈને સાંભળો રે, શબ્દ વિનાનો શબ્દ જ્ઞાન. અને એટલા માટે કોઈ 52 થી પડ્યો બારણે, 52 અક્ષરની આપણી જે 12 આખડી છે એમાં શબ્દ નથી આવતો. આ ધબકાર જે આપણો જે નાદ બ્રહ્મ છે હૃદયનો, આખા શરીરમાં જે વ્યાપેલો છે એ નાદ બ્રહ્મ, એ શબ્દ નથી, એ અક્ષર નથી, એ 52 અક્ષરોની બહારની વાત છે. અને જે 52 થી પડ્યો બારણે કહ્યું, એ 52 અક્ષરોને એક બાજુએ રાખી અને જે આ અવાજ નાદ બ્રહ્મ થાય છે એનું અનુસંધાન કર્યું, એને 52 અક્ષરોની જરૂર. અને 52 અક્ષરોમાં એ નહીં જડે, 52 અક્ષરો વડે પણ આત્મા નહીં જડે. એ 52 અક્ષર શબ્દ અક્ષર સિવાયનો જે અંદર નાદ બ્રહ્મ થાય છે એનું અનુસંધાન કરીશું, એ જ આપણને આત્માનુભૂતિ કરાવશે. હવે જેટલી સૂક્ષ્મતા, જેમ આંગળીના ટેરવે આમ આમ બેસી જઈએ, આ સામ રાખીને ધ્યાનમાં, ધીરે ધીરે આંગળીના ટેરવે બહુ જ સામાન્ય એ ધબકારો સંભળ્યા, ધબકારાની અનુભૂતિ થશે. તો એ જે અત્યંત મંદ છે, તો કયું સ્થિર થઈને સાંભળો, એ ત્યાં સાંભળો. જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે એકાગ્ર થવું પડે, સ્થિર થવું પડે, અને બિલકુલ શાંત થઈએ ને ત્યારે આ ધબકારો હાથમાં આવે આંગળીના ટેરવાનો. ડોક્ટરોએ કેવા સ્થિર થઈને સ્ટેથોસ્કોપ ચડાવીને પછી આખું એને પેલું વેથવા માટે આગળનું નાચોડું કેવું મૂકી દે છે, ધબકારા સાંભળવા માટે સ્થિર થઈને એ ધબકારો સાંભળે છે, સ્ટેથોસ્કોપથી સાંભળે. આપણે આપણી આરાધના અને ઉપાસનાના અનુસંધાનથી એકાગ્ર થઈને જ્યાં પણ મળે માંગણીના ટેરવે પણ મળશે એ નાદ બ્રહ્મનો શબ્દ. તે નાદ બ્રહ્મને ત્યાં ગાડી પકડવાનો, એ નાદ બ્રહ્મ છે એ જ 52 થી 12નું સાધન. અને એને જે ઉપાસે છે એ ઓમકારને, તે પી છે ભવપા, એ જ આ જગતની અંદર આ આત્માનું આ જીવનનો બેડો પાર છેડો એ પ્રાપ્ત કરી શકે. તો મળી ચૈતન્ય બ્રહ્મ, એ ચૈતન્ય બ્રહ્મની અંદર મળે અને એમાંથી પ્રણવ નામ ધૂન સોહમ સોહમની સતત નામ ધૂન ત્યારે હોય વાસના મૂળ નાશ. પછી વાસનાનો મૂળમાંથી નાશ થઈ જાય, કેમ કે શરીર રહેતું જ નથી, શરીરની સ્મૃતિ રહેતી નથી, આ શરીર હું છું એવો ભાવ રહેતો નથી, માત્ર એટલું શરીરમાં રહેવા છતાંય કે આ શરીરમાં રહેનારો તે હું છું. મળી ચૈતન્ય બ્રહ્મ રે રંકાર, આ જે શરીરનું આખું માળખું બતાવ્યું એની એની વ્યવસ્થા બતાવી, પાંચ ભૌતિકતા, ચિત્ત અહંકાર ચતુષ્ઠય, ત્રણ ગુણ અને 10 ઇન્દ્રિયો, આ બધું મળીને શરીરનું એક તંત્ર ઉભું થયું અને એ તંત્રની અંદર બેઠેલો છે આત્મ બ્રહ્મચેતના. એનું અનુસંધાન કરો, મળી બ્રહ્મ છે પ્રણવ નામ ધૂન શ્વાસોશ્વાસની સાથે ઓહમ સોહમ આત્મારામ જન્મ મરણનો વિરોઠા ત્યાગ્યો. તે નાદ બ્રહ્મની ઉપાસના લક્ષ્મણદાસજી મહારાજે અહીંયા ગુરુ મહારાજ પાસેથી મેળવી અને પોતે પણ આત્મસ્વરૂપ બન્યા. જગતની આ શરીરની દેહાધ્યાસની જે વૃત્તિ છે, દેહાશક્તિ છે, એ એક બાજુએ ગુરુ મહારાજે મુકાવી દીધી. એ શરીરમાં કશું નથી, શરીરમાં માત્ર છે હાડકાં, મળ, મૂત્ર, ચામડું, લોહી, માંસ, આ વગર મેથી ખોલીને કાઢી દેવો જોઈએ બીજું કશું મળે તો. અને નાકમાંથી, કાનમાંથી, મોઢામાંથી બધે નીકળે છું, કચરો ગંધ વગર બીજું બહાર નીકળે છે. તે શરીરમાં કઈ હોનું ચાંદી થોડા ભરી મેલે છે, તે બધી મેં ગંદકી ભરેલી છે. દુનિયાની સારામાં સારી મોંઘામાં મોંઘી ચીજ લઈ આવો અને બધી મોંઘામાં મોંઘી ચીજ લાવીને ખાતર બનાવવાનું કારખાનું કયું? આ શરીર મોંઘામાં મોંઘી ચીજ લાવીને એને ગંદવાડો કરી નાખે. ચીજની કેટલી બધી કિંમત અને લાઈને નકામી કોણે કરી નાખી? શરીર. તો શરીર તો શરીર ભાવ ત્યાગ કરાવી દઈને, એટલે આ શરીર ભાવ છોડી પ્રણવ નામ ધૂન લાગી, જે અંદર આત્મચેતના હું છું તે છું, આ શરીર ગંદકીનો કોથળો તેવું નથી. ભાગવત તો કહે છે દેહે શિભાંસ રુધિરે વિમતિમ તેજસ્વ, આ દેહની અંદર મળમૂત્ર અને હાડકાં ચામડા જ ભળ્યા છે, એમાંથી તારી આસક્તિ છોડ, દેહાધ્યાસ છોડ. મળી ચૈતન્ય બ્રહ્મ રે રંકાર નામ ધૂન લાગી, બસ આત્માના સ્વરૂપની અંદર ભળી જાઓ. જય મહારાજ.